एकत्र फाउंडेशन प्रस्तुत चंद्रकांत टोपी वाला संपादित रचनावली पठन शैलेश 152 पहलो राजा लेखक जगदीश चंद्र माथुर। 20वीं सदीना पूर्वार्ध में हिटलर शुद्ध आर्यनी वातनू पूछड़ू पकड़ी ने बैठो ने एने लाखों यहूदियों खात्मो बोलाव्यो। એણે વર્ણશંકરને વણી વણીને દંડ્યા, શ્રમ છાવણીઓ કે મૃત્યુ છાવણીઓને હવાલે કર્યા। આ વાત હજી નજીકના ભૂતકાળની છે। લોહીના મિશ્રણના વિરોધમાં મનુષ્ય જાતિએ અત્યાર સુધી કેટલું લોહી વહાવ્યું હશે એની ખબર નથી। કદાચ ભારતના ઇતિહાસમાં આર્યો આવ્યા, અનાર્યો સાથે સંઘર્ષમાં ઉતર્યા અને જાતિઓના સંમિશ્રણની શરૂઆત થઈ હશે, ત્યારે પણ કદાચ આટલું જ લોહી રેડાયું હશે। એના પુરાવાઓ મહાભારત અને પુરાણોમાં અનેક કથાઓ રૂપે મળે છે। ભારતનો ઇતિહાસ પુરાણોની કથાના સ્વરૂપમાં વારંવાર ઉકેલવાનો રહે છે। આવો જ એક પ્રયત્ન હિન્દીના નાટકકાર જગદીશચંદ્ર માથુરે પહેલો રાજામાં કર્યો છે। આપણે ત્યાં દલપતરામે ગુજરાતી સાહિત્યમાં કોઈએ હાથ ન ધરેલો વિષય લીધો અને મનુસ્મૃતિ તેમજ શ્રીમદ્ ભાગવતમાં આવતા વૈન ઉલ્લેખો પરથી વૈનચરિત આખ્યાન રચ્યું। વૈનના ઉદ્ધત અને અત્યાચારી પાત્રની સુધારકના સ્વાંગમાં રજૂઆત સાથે એની કાયાપલટ કરી। એ જ વૈનની એના આર્યપુત્ર પૃથુ તેમજ એના અનાર્યપુત્ર નિષાદ સહિતની કથાને જગદીશચંદ્ર માથુરે નાટકનું રૂપ આપ્યું છે। મોહન રાકેશ પહેલાં હિન્દી સાહિત્યમાં નાટકની ભાષાની શોધ અને વ્યવહાર ભાષાની લગોલગનો એનો સ્તર ઊભું કરવાનો જે રંગમંચનો પ્રયત્ન થયો એમાં જગદીશચંદ્ર માથુરનું નામ મુખ્ય છે। જગદીશચંદ્ર માથુરે એકાંકીઓ ઉપરાંત પૂર્ણ કક્ષાના કોણાર્ક, શારદિયા અને પહેલા રાજા જેવા 3 નાટકો આપ્યા અને એ 3 નાટકો ઇતિહાસ કે પુરાણના વિષયવસ્તુ દ્વારા કેટલીક આજની સમસ્યાઓને રજૂ કરે છે। પહેલો રાજામાં વેદકાળ દરમિયાન વ્યક્તિ અને રાજ્ય અંગેના, સત્તા અને શાસન અંગેના, જાતીય સ્વાર્થ અને ન્યાય અંગેના જે પ્રશ્નો હશે એને ઉપસાવીને નાટકકારે શાસનની આધુનિક વ્યવસ્થા ઉપર કટાક્ષ કર્યો છે। પ્રાચીનકાળથી માંડી આજ સુધીના રાજ્યના ઇતિહાસો દર્શાવે છે કે સ્વાર્થને સત્તાની ખેંચાખેંચ કઈ રીતે પ્રજાને ઉવેખીને ચાલે છે અથવા પ્રજાને પ્યાદું બનાવીને ચાલે છે। પહેલો રાજા ત્રિઅંકી નાટક છે અને નાટકનો નાયક વૈનનો આર્યપુત્ર પૃથુ છે। પહેલા અંકમાં અત્યાચારી વૈનની શુક્રાચાર્ય, ગર્ગ અને અત્રિ જેવા મુનિઓએ હત્યા કરી છે અને વૈનની પત્ની સુનીથા વૈનના શબ્દને યોગ અને યુક્તિથી જાળવીને બેઠી છે। મુનિઓ એનો કબજો લે છે। ત્યારબાદ વૈનના જંઘાના મંથનમાંથી આર્યપુત્ર પૃથુને અને વૈનના જમણા ભુજના બંધનમાંથી અનાર્યપુત્ર કળશને જન્મ આપે છે। ખરેખર તો મુનિઓ પ્રપંચથી કોઈ તેજસ્વી આર્યપુરુષ પૃથુને પહેલીવાર રાજા તરીકે સ્થાપે છે। વિધાન અને શરતોથી એને બાંધે છે। પોતાનું વર્ચસ્વ જતું ન રહે એ માટે મુનિઓ પૂરતી વ્યવસ્થા ગોઠવે છે। બીજા અંકમાં શુક્રાચાર્ય એમની શુક્રનીતિ અખત્યાર કરી સત્તા હાથમાંથી જતી ન રહે એ માટે આર્ય વિરોધી પ્રવૃત્તિ કરનારા દશીઓ સાથેના યુદ્ધમાં પૃથુને રોકાયેલો રાખે છે। એને આજવન ધનુષ્ય પણ આપે છે, પણ યુદ્ધોને અંતે પૃથુને થાય છે કે મેં શા માટે આટલા યુદ્ધો કર્યા। એને પ્રતીતિ થાય છે કે યુદ્ધો તો કેવળ માનવ હત્યાઓ હશે અને પૃથુ પ્રજાની પીડા તરફ મન વાળે છે। દુકાળ અને ભૂખમરાથી રીબાતી પ્રજા માટે યજ્ઞો નિષ્ફળ ગયા છે। મુનિઓ મંત્રોની અશક્તિને બદલે અનાર્યોની ભૂચંડિકા પૂજાનો પ્રભાવ આગળ ધરે છે અને ભૂચંડિકાની પૂજા કરનારા દસ્યુઓને મારવા પૃથુને ઉશ્કેરે છે. મુનિઓની કૂટનીતિ વિજયી નીવડે છે. પણ ત્રીજા અંકમાં ભૂચંડિકાને હણવા તત્પર પૃથુને ખબર પડે છે કે આર્યોની પૃથ્વી પરત્વેની ખરાબ નીતિને કારણે પૃથ્વીએ બધું પોતાના ગર્ભમાં ખેંચી લીધું છે અને તેથી બહાર બચ્યું છે કેવળ ક્ષુધાતુર અને ગરીબ પ્રજાનું કરુણ ક્રંદન. આર્યોએ ખાડા ટેકરાવાળી ભૂમિને સમથળ કરવાના પ્રયત્નો કર્યા જ નહીં, અગ્નિથી જંગલો બાળ્યા કર્યા, એના પર પાક લઈ કસ જતો રહે એટલે બીજા જંગલો શોધ્યા કર્યા છે. પૃથુને સમજાયું કે દુકાળનું કારણ પુરુષાર્થનો અભાવ છે. યુદ્ધ પુરુષ નહીં પણ કર્મ પુરુષ બનવાનું પૃથુને આહ્વાન મળે છે. પૃથુ અનાવૃષ્ટિ અને દુષ્કાળનો ચક્રવ્યૂહ ભેદવા તત્પર થાય છે. નદી પર બંધ બંધાતો આવે છે પણ મુનિઓના કાવા દાવાને કારણે કામદારોની સંખ્યા પૂરતી ન મળતા ઓચિંતા પૂરને કારણે બંધ તૂટી પડે છે. પૃથુને થાય છે કે હું આર્યોનો પહેલો રાજા, મારું આજ સ્વરૂપ તો સદીઓ પછી યાદ કરવામાં આવશે પરંતુ આ મહોરાની નીચે મહેનતના પરસેવાથી ચમકતા ચહેરાને કોણ જાણશે, આ હાથોએ કોદાળી પકડી છે એ કોણ સમજશે. આમ પુરાણોએ આપેલી પૃથુની અવતારી પ્રતિમાની સામે આ નાટકમાં ઉત્પાદન વધારનારા, પૃથ્વીને સમથળ કરી એના ભેજની વૃદ્ધિ કરનારા, કૃષિ સિંચાઈ અને ભૂવિભાજનના પ્રમુખ નેતા તરીકેની પ્રતિમાની સ્થાપના થઈ છે. પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચે જોખમાંથી સંવાદની સમતુલાની સાથે સાથે રાજા પ્રજા તેમજ વર્ગોના સંવાદની જોખમાંથી સમતુલાને પણ નાટકકાર ધ્યાન પર લાવ્યા છે. આજની પર્યાવરણ અને વર્ગીય સંઘર્ષોની સમસ્યાઓને એમાં વાચા મળી છે. સૂત્રધાર અને નટીના વચ્ચે વચ્ચે આવતા સંવાદો કથાનો પૂર્વ ખ્યાલ આપે છે પણ પ્રસંગોને ક્યારેક સંબંધિત પણ કરે છે. નાટકકાર કહે છે તેમ એનું કાર્ય ગ્રીક નાટકમાં આવતા કોરસ જેવું છે. પહેલો રાજા પ્રાચીન કથાને આજની કથામાં પલટતું પ્રયોગશીલ નાટક છે. નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયાએ કીર્તિકાંત શેઠના ગુજરાતી અનુવાદ રૂપે 1979માં એનું પ્રકાશન કર્યું છે.